એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આજે આપણે જે વ્યક્તિત્વ અને એમના પુસ્તકની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ, એમની સફર ખરેખર અસાધારણ રહી છે. રમતગમતના મેદાનથી શરૂ થઈને છેક આંતરરાષ્ટ્રીય રાજકારણના કેન્દ્ર સુધી.
હા, આપણે વાત કરી રહ્યા છીએ અમેરિકન બાસ્કેટબોલ સ્ટાર બ્રિટની ગ્રેનરની અને એમની તાજેતરમાં એટલે કે 2024માં પ્રકાશિત થયેલી આત્મકથા કમિંગ હોમ.
બ્રિટની ગ્રેનર, નામ સાંભળતા જ બાસ્કેટબોલના ચાહકોને એમની અદ્ભુત રમત યાદ આવે. લગભગ 6 ફૂટ 9 ઇંચની ઊંચાઈ,
બરાબર, અને 2 વખત ઓલિમ્પિક ગોલ્ડ મેડલ, WNBA ચેમ્પિયનશિપ, સિદ્ધિઓ તો ઘણી છે. પણ એમની કહાની માત્ર આ આંકડાઓ કે જીત પૂરતી સીમિત નથી રહી, ખરું ને?
બિલકુલ નહીં. ખાસ કરીને રશિયામાં જે બન્યું, લગભગ 294 દિવસની એમની અટકાયત અને પછી એમની મુક્તિ, આ ઘટનાએ એમને એક વૈશ્વિક ચહેરો બનાવી દીધા, સ્થિતિસ્થાપકતાનું પ્રતીક.
અને આ પુસ્તક કમિંગ હોમ એ માત્ર જેલના દિવસોની વાત નથી, એમાં એમની ઓળખ, એમનો સંઘર્ષ, એક LGBTQ+ વ્યક્તિ તરીકે, એક અશ્વેત મહિલા તરીકે અને ઘરનો સાચો અર્થ શું છે એની બહુ જ પ્રામાણિક વાત છે.
એટલે જ આ વાર્તા આજે પણ બહુ પ્રાસંગિક છે. એ માત્ર એક ખેલાડીની વાત નથી, પણ વંશીય ન્યાય, જાતીય સમાનતા, મહિલા ખેલાડીઓ સામેના ભેદભાવ, આ બધા મુદ્દાઓને સ્પર્શે છે.
અને એ પણ કે એમણે જે રીતે પોતાની નબળાઈઓ અને ડરને ખુલ્લા દિલથી રજૂ કર્યા છે, એ આ પુસ્તકને વધુ શક્તિશાળી બનાવે છે. ખરેખર આપણને વિચારતા કરી દે છે કે ઘર એટલે શું. ક્યારેક બધું ગુમાવ્યા પછી જ સાચી કિંમત સમજાય છે.
તો ચાલો સફરની શરૂઆત કરીએ. એમના ઘડતરના વર્ષોથી બ્રિટનીનો જન્મ ટેક્સાસના હ્યુસ્ટનમાં.
હા, એમના પિતા આર્મીમાં હતા, વિયેતનામ યુદ્ધ લડેલા અને પછી શેરીફ બન્યા, એટલે ઘરમાં શિસ્તનું વાતાવરણ હતું. માતા એમના ભાવનાત્મક આધાર હતા.
પણ બાળપણ, જેમ તમે પહેલા કહ્યું, સરળ નહોતું. એમની ઊંચાઈ નાનપણથી જ એમને બીજાઓથી અલગ પાડતી હતી,
અને એના કારણે સ્કૂલમાં, ખાસ કરીને મિડલ સ્કૂલમાં, એમને હેરાનગતિનો, ગુંડાગીરીનો સામનો કરવો પડ્યો. આ અલગ હોવાનો અનુભવ, મતલબ કે એ એકલતાની લાગણી, કદાચ એ જ એમને પાછળથી હાશિયામાં ધકેલાયેલા લોકો પ્રત્યે વધુ સંવેદનશીલ બનાવી શકે.
અને પછી બાસ્કેટબોલ આવ્યું એમના જીવનમાં, જાણે એક આશરો મળ્યો.
બરાબર, જે ઊંચાઈ પહેલા બોજ લાગતી હતી એ હવે એમની તાકાત બની ગઈ. કોર્ટ પર એ પોતાની જાતને મુક્તપણે વ્યક્ત કરી શકતા હતા. પણ હા, એની સાથે સાથે પોતાની ઓળખના પ્રશ્નો, ખાસ કરીને જાતીય ઓળખના, એ વધુ ઘેરા બનતા ગયા.
હાઈસ્કૂલમાં એમના કોચ ડેબી જેક્સન, એમણે એમને રમત સિવાય પણ જીવનમાં મજબૂત બનતા શીખવ્યું.
અને પછી બેલર યુનિવર્સિટી, ત્યાં કોચ કિમ મલકી સાથેના સંબંધો થોડા જટિલ રહ્યા, પણ એમની પ્રતિભા ત્યાં ખૂબ નીખરી. 2012માં તો એમની ટીમ એક પણ મેચ હાર્યા વગર નેશનલ ચેમ્પિયન બની.
જબરદસ્ત સિદ્ધિ હતી એ. પણ કોલેજમાં, ખબર છે, કોર્ટ પરની સફળતાની સાથે જ અંગત જીવનમાં મોટો સંઘર્ષ ચાલતો હતો.
હા, પોતાની ગે ઓળખ, એને સ્વીકારવી અને એની સાથે જીવવું, ખાસ કરીને એ સમયના થોડા રૂઢિચુસ્ત માહોલમાં, એમના માટે બહુ અઘરું હતું. એક તરફ સત્ય સાથે જીવવાની ઈચ્છા અને બીજી તરફ સમાજનો ડર.
પછી આવ્યું 2013, WNBA ડ્રાફ્ટ, અને ફિનિક્સ મર્ક્યુરીએ એમને પહેલી પસંદગી તરીકે લીધા.
અને લીગમાં આવતાની સાથે જ એમણે ધમાકો કર્યો. એમના ડંક્સ, શોટ બ્લોકિંગ, મહિલા બાસ્કેટબોલમાં જાણે ક્રાંતિ લાવી દીધી, ઇતિહાસ રચી દીધો.
પણ આ એ સમય હતો જ્યારે જાહેરમાં સફળતા હતી અને ખાનગીમાં સંઘર્ષ. એક ખુલ્લેઆમ ગે એથ્લીટ હોવાના કારણે પડકારો પણ હતા અને તકો પણ.
હા, અને 2014માં WNBA ચેમ્પિયનશિપ જીત્યા. એક કારકિર્દીનું શિખર હતું, પણ એની સાથે પ્રતિનિધિત્વનું વજન, એક આદર્શ બનવાનું દબાણ, એ બધું પણ વધતું ગયું.
સિદ્ધિઓનો દોર ચાલુ જ રહ્યો. ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ 2016, પછી 2021.
અને આ દરમિયાન એમની સામાજિક જાગૃતિ પણ વધી રહી હતી. એમને સમજાઈ રહ્યું હતું કે એમનું પ્લેટફોર્મ, એમની ઓળખ, એ માત્ર રમત માટે નથી, એનાથી કંઈક મોટું કરી શકાય છે.
આર્થિક કારણોસર જ એમણે WNBAની ઓફ સિઝનમાં રશિયા જઈને રમવાનું શરૂ કર્યું. જે ઘણા ટોચના ખેલાડીઓ કરે છે.
બરાબર. અને ફેબ્રુઆરી 2022માં એ જ રશિયામાં મોસ્કો એરપોર્ટ પર એમની ધરપકડ થઈ, કથિત રીતે ડ્રગ્સ રાખવાના આરોપસર. એમના સામાનમાંથી કેનાબિસ ઓઇલના કાર્ટ્રેજ મળ્યા હતા.
અને ત્યાંથી એમના જીવનનું એક અત્યંત મુશ્કેલ પ્રકરણ શરૂ થયું, એક ભૌગોલિક રાજકીય દુષ્પ્રપણ.
294 દિવસ, લગભગ 10 મહિના રશિયન જેલમાં. પુસ્તકમાં આ ભાગનું વર્ણન વાંચીને ખરેખર હૃદય કંપી ઉઠે. ભય, નિરાશા, ભાષાની અડચણ, ભવિષ્યની ચિંતા,
અને છતાં ક્યાંક ટકી રહેલી આશા. એમણે જે લખ્યું છે અનુભવ વિશે, કે એ સમયે બધી સિદ્ધિઓ, પૈસા, નામ, બધું વ્યર્થ લાગતું હતું.
હા, બસ એક જ લડાઈ હતી, અસ્તિત્વ ટકાવી રાખવાની અને પોતાના લોકો પાસે પાછા ફરવાની. એ કહે છે કે આ મુશ્કેલીએ બધી બિનજરૂરી વસ્ત્રો હટાવી દીધી અને જીવનમાં ખરેખર શું મહત્વનું છે બતાવ્યું.
અને અંતે ડિસેમ્બર 2022માં અમેરિકા અને રશિયા વચ્ચે કેદીઓની અદલાબદલી થઈ અને એમની મુક્તિ શક્ય બની.
એ ક્ષણ માત્ર એમની અંગત આઝાદીની નહોતી, પણ એક મોટી આંતરરાષ્ટ્રીય ઘટના હતી. અને આ સમગ્ર અનુભવે સ્વાભાવિક રીતે એમને એક વ્યક્તિ તરીકે અને એક જાહેર હસ્તી તરીકે હંમેશ માટે બદલી નાખ્યા.
આ આખી સફર પરથી એમના વિચારો, એમના મૂલ્યો સ્પષ્ટ દેખાઈ આવે છે. પહેલું અને સૌથી મુખ્ય શું લાગે છે?
પ્રમાણિકતા એમના માટે બહુ મોટું મૂલ્ય છે. એ માને છે કે ડર લાગે તો પણ સત્ય સાથે જીવવું એ જ અસલી હિંમત છે, પોતાની જાત પ્રત્યે પ્રમાણિક રહેવું.
અને આ પ્રમાણિકતા એમના અનુભવો સાથે પણ જોડાયેલી છે. એક અશ્વેત, ગે, ઊંચી મહિલા તરીકે એમણે જે જોયું, જે સહન કર્યું, એનાથી એમને સમાજની અસમાનતાઓ વધુ સ્પષ્ટ દેખાઈ.
બરાબર. અને એ સમજે છે કે એમને જે સ્થાન મળ્યું છે, જે વિશેષાધિકાર મળ્યો છે, એનો ઉપયોગ બીજાના ભલા માટે કરવો જોઈએ. એક જવાબદારી છે.
પસંદ કરેલ કુટુંબ, ચોઝન ફેમિલી, આ વિચાર પણ એમના માટે બહુ મહત્વનો છે, નહીં?
ખૂબ જ. એમનું માનવું છે કે કુટુંબ એટલે માત્ર લોહીના સંબંધો નહીં, પણ એ લોકો જે તમને જેવા છો તેવા સ્વીકારે, તમારો સાથ આપે અને જરૂર પડે તો તમારા માટે લડે. રશિયામાં હતા ત્યારે એમના પત્ની, પરિવાર, મિત્રો, ચાહકો, આ બધાએ જે કર્યું એ આ વાતને સાબિત કરે છે.
અને પેલી રેડિકલ ઓનેસ્ટીની વાત, મૂળભૂત પ્રમાણિકતા, એ પણ વિચારવા જેવી છે.
હા, એટલે કે બીજા શું વિચારશે એના ડરમાં જીવવા કરતા પોતાની સાચી વાત કહી દેવી વધારે સારું, ભલે શરૂઆતમાં અઘરું લાગે. મને લાગે છે આપણા બધા માટે શીખવા જેવું છે.
ચોક્કસ. અને એમની પ્રેરણાઓ શું રહી છે? એક તો દેખીતી રીતે બાસ્કેટબોલમાં શ્રેષ્ઠ બનવું.
હા, ઉત્કૃષ્ટતાની શોધ, પણ બીજું જોડાણની ઈચ્છા. જે લોકો અલગતા અનુભવે છે એમના માટે એક સ્વીકૃતિની જગ્યા બનાવવી. અને ત્રીજું, ન્યાય માટેની પ્રતિબદ્ધતા, જે એમના પોતાના જીવનના અનુભવોમાંથી આવી છે.
રસપ્રદ વાત એ પણ છે કે મુશ્કેલીઓ સામે એમનો અભિગમ કેવી રીતે વિકસ્યો છે. શરૂઆતમાં કદાચ ટાળતા હશે, પણ પછી સામનો કરતા શીખ્યા.
અને હવે તો એ મુશ્કેલીને જ પોતાની પાપકાત બનાવી રહ્યા છે. એ જેને નિયંત્રિત નબળાઈ, કંટ્રોલ્ડ વલ્નરેબિલિટી કહે છે. મતલબ કે પોતાની પીડા કે ડર વિશે ખુલ્લા રહેવું, પણ એમાં તણાઈ ન જવું, મક્કમ રહેવું.
રશિયાની કેદમાં આની ખરી કસોટી થઈ હશે.
બિલકુલ. અને હવે જુઓ, એ પોતાના અનુભવનો ઉપયોગ બીજા ખોટી રીતે કેદ થયેલા અમેરિકનો માટે અવાજ ઉઠાવવા કરી રહ્યા છે. આઘાતને વકીલાતમાં બદલવાનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે.
જે આપણે એમના જીવનના સૌથી મહત્વના વળાંકોની વાત કરીએ તો એવી કઈ 3 ઘટનાઓ ગણાય જેણે બધું બદલી નાખ્યું?
તમને શું લાગે છે, પહેલી કઈ?
મારા ખ્યાલથી પહેલી ઘટના 2013માં WNBAમાં આવ્યા પછી તરત જ એમણે જાહેરમાં પોતાની ગે ઓળખ જાહેર કરીએ. એ સમયે મુખ્ય પ્રોફેશનલ લીગમાં આવું કરનારા બહુ ઓછા ખેલાડીઓ હતા.
હા, એ બહુ મોટું પગલું હતું.
એનાથી એમનું જાહેર અને ખાનગી જીવન એક થયું અને એમને સમજાયું કે એમની ઓળખ માત્ર અંગત નથી, પણ લાખો લોકો માટે પ્રેરણારૂપ છે. એમણે પોતાના પ્લેટફોર્મનો ઉપયોગ વધુ હેતુપૂર્વક કરવાનું શરૂ કર્યું. બીજો વળાંક તો સ્પષ્ટ જ છે. 2022, રશિયામાં ધરપકડ અને એ 294 દિવસ.
ચોક્કસ. એ અનુભવે એમને જીવન, મૃત્યુ, આઝાદી, લાચારી આ બધા મૂળભૂત સવાલો સામે લાવી દીધા. એમને સમજાયું કે આશા કેટલી તાકાતવર હોઈ શકે, ભલે ગમે તેટલી ઓછી લાગે.
અને દુનિયાભરમાંથી જે ટેકો મળ્યો એણે પણ બહુ ફરક પાડ્યો હશે ને?
હા, એ અનુભવે એમને શીખવ્યું કે એકલા હોવું અને ત્યજી દેવાયા હોવું એમાં ફરક છે. જેલમાંથી પાછા આવ્યા પછી એમની ઓળખ માત્ર બાસ્કેટબોલ ખેલાડીની ન રહી, પણ માનવ અધિકાર અને અન્યાયી કેદ સામે લડતા અવાજ તરીકે પણ ઉભરી આવી. એમની ભૂમિકા જ બદલાઈ ગઈ.
અને ત્રીજી ઘટના?
ત્રીજી ઘટના હું 2020ની સામાજિક ન્યાય જાગૃતિને ગણીશ. ખાસ કરીને જ્યોર્જ ફ્લોઇડની હત્યા પછી જે માહોલ બન્યો, એ પહેલાં પણ એ સહાનુભૂતિ ધરાવતા હતા, પણ આ પછી એ વધુ સક્રિય બન્યા.
હા, એમણે ખુલીને પ્રણાલીગત જાતિવાદ અને પોલીસ હિંસા સામે અવાજ ઉઠાવ્યો, વિરોધ કર્યો.
બરાબર. એ સમયગાળાએ એમને શીખવ્યું કે જ્યારે લોકો તમને જુએ છે, સાંભળે છે, વિઝિબિલિટી, ત્યારે તમારી જવાબદારી પણ વધે છે. એમણે પોતાના અંગત અનુભવોને એક અશ્વેત મહિલા તરીકેના મોટા સામાજિક આંદોલનો સાથે જોડ્યા.
તો આટલી વાત પરથી બ્રિટની ગ્રીનરના જીવનમાંથી આપણે સૌ શું શીખી શકીએ? કયા બોધપાઠ મળે છે?
પહેલો અને સૌથી મોટો પાઠ તો પ્રમાણિકતાનો જ છે. જ્યારે સમાજના હાશિયામાં રહેલા લોકો પોતાની સાચી ઓળખ છુપાવવાની ના પાડે છે, ત્યારે એ માત્ર પોતાના માટે નહીં, પણ બીજા અસંખ્ય લોકો માટે પણ મુક્ત રીતે જીવવાની જગ્યા બનાવે છે. પ્રમાણિકતા ખરેખર આઝાદી અપાવે છે.
બીજી વાત, સમુદાયની તાકાત. આપણે સ્થિતિસ્થાપકતાને ઘણીવાર વ્યક્તિગત માની લઈએ છીએ, પણ ગ્રીનરની વાર્તા જુઓ, એ બતાવે છે કે એ મોટા ભાગે સામૂહિક છે.
સાચી વાત છે. આપણે ટકી રહીએ છીએ કારણ કે આપણી આસપાસ પ્રેમ, ટેકો અને સંભાળ રાખનારા લોકો હોય છે. એમની મુક્તિ માટે જે આખું વિશ્વ એક થયું, એ આનું જ ઉદાહરણ છે.
ત્રીજું, મને લાગે છે કે દ્રષ્ટિકોણ બદલવાની આપણી ક્ષમતા. ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાં પણ અર્થ શોધવો અને નકારાત્મક અનુભવને પણ કંઈક સકારાત્મક કાર્યમાં બદલી નાખવો.
હા, અને એ પણ કે હિંમત કોઈ એવી વસ્તુ નથી કે જે જન્મથી મળે, એને કેળવવી પડે છે. રોજબરોજના નાના પ્રમાણિક કાર્યોથી શરૂઆત કરીને મોટી હિંમત સુધી પહોંચી શકાય છે. એક અભ્યાસ છે.
અને છેલ્લે પેલી ઘરની વાત. ઘર એટલે માત્ર ઈંટ પથ્થરનું મકાન નહીં, ઘર એક પ્રક્રિયા છે, એક પસંદગી છે. એવી જગ્યાઓ, એવા સંબંધો બનાવવાની જ્યાં આપણે જેવા છીએ તેવા રહી શકીએ, જ્યાં આપણી મૌલિકતાનો સ્વીકાર થાય.
આ વાત તો ખરેખર બધાને લાગુ પડે છે, ઘરે બનાવવું પડે છે.
ચાલો આ ચર્ચાના અંતે ત્રણ મુખ્ય તારણો જોઈએ. પહેલું, ભાવનાત્મક સ્તરે શું શીખ્યા?
ભાવનાત્મક અંતરદૃષ્ટિ એ છે કે જ્યારે સમાજ આપણને એક સરખા બનાવવાનો પ્રયત્ન કરે, ત્યારે અલગ હોવું એ બહુ એકલતા લાવી શકે છે. પણ જો કોઈ એક વ્યક્તિ પણ એવી મળે જે તમને ખરેખર સમજે અને સ્વીકારે, તો એ જીવન બદલી શકે છે. અને ગ્રીનરની વાર્તા શીખવે છે કે મુશ્કેલીમાં જે તમારી સાથે ઊભા રહ્યા, એ જ સાચું પસંદ કરેલું કુટુંબ છે.
બરાબર. અને બૌદ્ધિક સ્તરે શું સમજાયું?
બૌદ્ધિક રીતે જોઈએ તો વ્યક્તિની ઓળખના જુદા જુદા પાસા, જાતિ, લિંગ, વંશ, રાષ્ટ્રીયતા અને સમાજની દમનકારી વ્યવસ્થાઓ કેવી રીતે એકબીજા સાથે જોડાયેલી છે, આ જોડાણ વ્યક્તિ માટે નવા જ જોખમો ઊભા કરે છે. ગ્રીનરનો રશિયાનો અનુભવ આ બતાવે છે. આનો ઉકેલ માત્ર વ્યક્તિગત તાકાતથી ન આવે, સમાજમાં માળખાકીય ફેરફાર પણ જરૂરી છે. એટલે કે વ્યક્તિગત પરિવર્તન અને સામાજિક ન્યાય જોડાયેલા છે.
અને છેલ્લો સાર્વત્રિક બોધપાઠ.
સાર્વત્રિક પાઠ એ છે કે ઘર એ કોઈ સ્થળ નથી, પણ એક સતત ચાલતો પ્રયાસ છે. એવી જગ્યાઓ બનાવવાનો પ્રયાસ જ્યાં આપણે ડર્યા વગર આપણી સાચી ઓળખ સાથે જીવી શકીએ અને એ ઓળખને સન્માન મળે, ઉજવવામાં આવે. સાચા સંબંધો ત્યારે જ બને છે જ્યારે આપણે દેખાડો કરવાને બદલે આપણી પૂરી સચ્ચાઈથી હાજર રહીએ અને એવા લોકો સાથે જોડાઈએ જે આપણી એ પ્રમાણિકતાને મૂલ્ય આપે.
ખરેખર બ્રિટની ગ્રીનરની કમિંગ હોમ માત્ર એક ખેલાડીની આત્મકથા નથી, પણ આજના સમયનો એક મહત્વનો માનવીય દસ્તાવેજ છે.
ચોક્કસ. તે આપણને સ્થિતિસ્થાપકતા, પ્રમાણિકતા અને સમુદાયની શક્તિ વિશે ઘણું શીખવી જાય છે. ગમે તેવી મુશ્કેલીમાંથી પણ માર્ગ નીકળી શકે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.